ઓમ શ્રી સાયરામ. પરમ પૂજ્ય ભગવાન શ્રી સત્યસાઈ બાબાના ચરણોમાં કોટી કોટી પ્રણામ. પ્રેમવાહિની ભાગ 8, પાન નંબર 37. ભક્તિ બે પ્રકારની છે, ત્યાંથી ભાગ 8નો પ્રારંભ થાય છે. જય સાયરામ.
ભક્તિના બે પ્રકાર છે. જે ઉપરોક્ત નવધા પંથને અનુસરે છે તે બે પ્રકારના છે. એક કઠણ માર્ગના અનુયાયીઓ અને બે સહેલા તથા સલામત પંથના અનુયાયીઓ. એમને કેટલી વાર એક ભક્તિ અને બે પ્રપથ્થિ પણ કહેવામાં આવે છે. એટલે કે મરકટ કિશોર કે વાંદરાના બચ્ચાને ભક્તિ અને માર્જલ કિશોર કે બિલાડીના બચ્ચાને પ્રપથ્થિ કહેવામાં આવે છે. એક વાસણમાંથી બીજા વાસણમાં તેલની ધારા વહે તેવી અવિરત તથા એકધારી ભક્તિ હોવી જોઈએ. જો કે બંને પ્રકારો પાયાની રીતે તો સરખા જ છે, પણ તેની વિધિઓ જુદી જુદી છે. આ દુનિયામાં પ્રેમ વગર કશું જ મેળવી શકાતું નથી. પ્રેમ હોય તો જ અનુરાગ કે લગાવ તેના પરિણામ સ્વરૂપ રક્ષણની અને ચોકી કરવાની ઈચ્છા જન્માવે છે. બેશક પ્રેમ સરખો જ હોય છે, પણ તેની ખરેખરી અભિવ્યક્તિમાં ફરક હોય છે. મરકટ કિશોરા માર્ગમાં પોતાના બચાવ માટે બાળકે પોતાની શક્તિ ઉપર આધાર રાખવો પડે છે. વાંદરી માતા ગમે ત્યાં કૂદકો લગાવે તેને તો માતાના પેટની સાથે સખત રીતે વળગી જ રહેવું પડે છે. જો ખેંચાય તો પણ તેને છોડી ન દેવું જોઈએ. તે જ રીતે ભક્તે પણ ભગવાનની કસોટીમાંથી પાર ઉતરવું પડે છે અને થાક્યા વગર બધા જ સંજોગોમાં શેહ અને શરમની લાગણીની ઉપર વિજય મેળવી દુનિયાની મશ્કરી અને આલોચના સહન કરી અણગમો કે અનિચ્છાના ચિહ્નો વગર ઈશ્વરના નામને વળગી રહેવાનું હોય છે. આવા પ્રકારની ભક્તિનું ઉદાહરણ છે ભક્તોમાં પ્રથમ પ્રહલાદ. પ્રપથ્થિ માર્ગ આ પ્રકારનો નથી, તે બિલાડીના બચ્ચાની રીતનો છે. માર્જલ કિશોરો સર્વભાર સમર્પિત વલણ જેવી રીતે બિલાડીના બચ્ચા માત્ર એક જ જગ્યાએ મ્યાઉં કરવાનું ચાલુ રાખે છે. પોતાનો બધો જ ભાર બિલાડી માતા ઉપર મૂકી દે છે. તેવી જ રીતે ભક્ત ઈશ્વર ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકી દે છે. બિલાડી માતા બચ્ચાઓને પોતાના મોઢામાં પકડી વધુ સુરક્ષિત જગ્યાએ મૂકે છે કે સહી સલામત રીતે વધુ સાંકડા માર્ગેથી સ્થળાંતર કરે છે. તેવી જ રીતે ભક્ત પોતાનો ભાર ઈશ્વર ઉપર મૂકી દે છે અને તેની ઈચ્છાને સંપૂર્ણ રીતે આધીન થઈ જાય છે. લક્ષ્મણ આ પંથનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ભક્તિની શિસ્ત કરતાં પ્રપથ્થિની શિસ્ત ઉચ્ચતર છે. પ્રપથ્થિની ખાસિયત સંપૂર્ણ શરણાગતિ છે. બધી જ બાબતોમાં શ્રીરામની સેવા કરવા લક્ષ્મણે પોતાના માર્ગમાંના બધા જ અંતરાયો દૂર કર્યા. ધન, પત્ની, માતા, ઘર, ઊંઘ અને ખોરાક પણ. અને આ કંઈ માત્ર એક દિવસ, એક માસ કે એક વર્ષ માટે નહીં, પણ પૂરા 14 વર્ષ માટે. તેને લાગ્યું કે રામ તેનું સર્વસ્વ છે, તેનું સુખ આનંદ તેને જોઈતું બધું જ આપશે અને તેના જીવનનો હેતુ માત્ર તેમને અનુસરવાનો, તેમની સેવા કરવાનો અને પોતાની ઈચ્છા એ તેમની ઈચ્છાને સ્વાધીન કરવાનો હતો. તેથી જો બધો જ ભાર તેમની ઉપર મૂકી દેવામાં આવે અને તેનું અવિરત અનુસરણ કરવામાં આવે તો પણ ભૂલ્યા વગર તો તે ચોક્કસ જ બધું જ પૂરું પાડશે. આ પ્રપથ્થિ પ્રકારની ભક્તિનો સાહજિક ગુણ છે. વાનપ્રસ્થ. જ્યારે માણસ 45 કે 50 વર્ષની ઉંમરે પહોંચે છે ત્યારે માણસે જે ઘરમાં તે રહ્યો, જે ઘર તેણે બંધાવ્યું, તે ઘરને ત્યજીને એ ગૃહસ્થ થઈને દુઃખ, સુખ અને આનંદ અનુભવીને અને આ બધાનું ખરું મહત્ત્વ શીખીને વનમાં નિવૃત્ત થવું પડે છે. જો તેની પત્ની જીવતી હોય તે પછી તેની સંમતિ લઈને તેણીને પોતાના પુત્રની કાળજી હેઠળ કે તેણીના પિતાની કાળજી હેઠળ રાખીને કે પોતાની સાથે લઈને બ્રહ્મચર્યમાં ડૂબી જઈને તેણીની સાથે પોતે ભાઈ છે તેવો વર્તાવ કરવો જોઈએ. ખોરાકમાં પણ મોટો ફેરફાર છે. તેણે કંદ, મૂળ અને ફળ જ ખાવાના છે અને માત્ર દૂધ જ પીવાનું છે. વસ્તુઓને આખી શેકવાની નથી, પણ માત્ર તેના તૃતીયાંશ ભાગને જ શેકવાની છે, ચોખાનો વધારે વપરાશ કરવાનો નથી. જો આ રીતે પોતપોતાના ખોરાકની વ્યવસ્થા ન કરી શકતા હોય તો તે નજીકના ગામડામાં જઈ શકે છે અને ભિક્ષા માગીને ખોરાક એકત્ર કરી શકે છે, પણ તેણે જંગલમાં પોતાના ઘરમાં જ લાવીને ખાવાનું છે, કારણ તેઓ પસંદ કરે તેવું ભોજન, તેઓ ખોરાક તેઓ બનાવી શકતા નથી કે મેળવી શકતા નથી. જો તેમને મજા ન આવે તો તેમણે માત્ર દૂધ થતા ફળથી જ સંતોષ માનવાનો રહે છે, કેમ કે બીજાઓને સંતોષવા માટે તેઓ પોતાના રાબેતા મુજબના કાર્યો બદલી નાખી શકતા નથી. શિસ્ત ગમે તેટલી ત્રાસદાયક હોય, તેને અર્થાત શિસ્તને હળવી બનાવી શકાતી નથી કે ત્યજી દેવાની નથી. આની ખાસ નોંધ લેવાની છે. તે કોઈ પૂજા કરી શકશે નહીં કે ભિક્ષા માગી શકશે નહીં કે આવી બીજી કોઈ ફરજો બજાવી શકશે નહીં. જો તે કોઈ ચીજો કે ભોજન બીજાઓને આપે છે તો તેને ભીખ કે ધન ગણી શકશે નહીં. તે પોતે પણ બીજાઓ પાસેથી દાન સ્વરૂપે કોઈ પણ વસ્તુ લઈ શકશે નહીં. તેની પાસે પણ તેવો જ શુદ્ધ પ્રેમ સરખી માત્રામાં હોવો જ જોઈએ. વર્ષમાં એકવાર અશ્વિન માસમાં જૂના કપડાં ત્યજીને નવા કપડાં લેવા જોઈએ. ચંદ્રાયણ વ્રત વાનપ્રસ્થના બધા વ્રતોમાં સૌથી વધારે મહત્વનું છે. માસ દરમિયાન તેણે પ્રથમ પખવાડિયામાં એવી રીતે ખાવું જોઈએ કે દરેક દિવસે એક એક કોળિયો ઓછો અને બાકીના 15 દિવસોએ એક એક કોળિયો વધારે લેવો. તેણે અમાવાસ્ય તથા પૂર્ણિમાને દિવસે માત્ર કંજી જ લેવાની હોય છે. વર્ષા ઋતુમાં તેણે ઊભા રહીને તપ કરવું જોઈએ. શિયાળામાં તપશ્ચર્યા કરતી વખતે તેણે ભીના કપડાં પહેરવા. આવી ત્યાગપરાયણતાનું વ્યવસ્થિત કાર્ય કરતાં તેણે દિવસમાં 3 વાર નહાવું જોઈએ. ઉપનિષદના જુદા જુદા વિધાનોનો અભ્યાસ થવો જોઈએ, તેમના અર્થ સમજવા જોઈએ અને અનુભવવા જોઈએ. જો આવો કોઈ વાનપ્રસ્થી માંદો પડે તો રાબેતા મુજબનો ખોરાક રદ કરી અને તેણે માત્ર હવા અને પાણી ઉપર જ રહેવાનો અને તે મૃત્યુ ન પામે ત્યાં સુધી તેણે ઈશાન ખૂણા તરફ આગળ અને આગળ ચાલ્યા કરવું જોઈએ. અથવા તો જો તે સાજો સમો હોય તો અને તેને કોઈ રોગ ન હોય તો તેણે શિસ્તનું પાલન કર્યું હશે તો તેને સાચા જ્ઞાનનો સ્વયંભૂ ઉદય અનુભવાશે. આ રીતે તેને મોક્ષ પ્રાપ્ત થશે. ઘણા લોકો દલીલ કરે છે કે આ શિસ્ત જ્ઞાનના ઉદયમાં શી રીતે પરિણમશે. તેઓ પૂછે છે કે આ બધી શારીરિક મર્યાદાઓ નથી, માત્ર સિદ્ધાંતના અહેસાસથી જ જ્ઞાનનો ઉદય થઈ શકે. તેઓ દલીલ કરે છે કે આત્મસાક્ષાત્કારની બાંયધરી આપતો હોય તેવો સિદ્ધાંત જેમાં ન હોય તો જ્ઞાન કહી શકાય, પણ આ એક મોટી ભૂલ ઉપર આધારિત છે. આ ભૌતિક નિયમોથી વાસનાઓ કે ખાસ ગુણો નાશ પામે છે અને એકાગ્રતા સ્થપાય છે. ઉપનિષદનીય વાક્યોનો અનુભવ જ ક્રમશઃ જ્ઞાનનો ઉદય પમાડશે. શું ઉપનિષદો જાતે જ જ્ઞાન નથી? તે જ્ઞાન સ્વરૂપોની સંગાથે તેમનો પોતાનો અનુભવ તરીકે અહેસાસ કરીએ તો પછી બીજે જ્ઞાન શોધવાની શી જરૂર? હૃદયમાં જ્ઞાનને દ્રઢ રીતે સ્થાપવા માટે એક ધ્યાન આવશ્યક છે અને આ ઉપર જણાવ્યા મુજબની શારીરિક શિસ્ત તપસ્યાથી પ્રાપ્ત કરી શકાય છે. બાહ્ય કાબુ આંતરિક કાબુને ઘણી રીતે મદદ કરે છે. આંતરિક કાબુ મેળવવામાં સફળ થવું સરખામણીમાં વધુ સહેલું છે. બાહ્ય કાબુ ઉપર સફળતા મેળવવા કરતાં ચાલક ચક્રને એક દિશામાં ફેરવવું કોઈના હાથમાં છે, જ્યારે તેને ફેરવવાની ગાડીના આંતરિક ચક્રો ફેરવવાનો કોઈના હાથમાં નથી. છતાં તે દિશામાં તે ચક્રો ફરે છે, ચક્રો બીજી દિશામાં નહીં ફરે. જ્યારે ચાલક ચક્ર એક દિશામાં ફરે છે, આત્મનિરીક્ષણ કરનારા ચક્રો પણ બાહ્ય વિષયમાં આસક્ત એવા ચાલક ચક્રો ઉપર જ આધાર રાખે છે. આ કુદરતી પાયો છે. કોઈ વાર જ્યારે ચાલક ચક્રને એક દિશામાં ફેરવવામાં આવે ત્યારે પૈડાઓ બીજી દિશા તરફ જાય પણ ખરા? આ તો કુદરતી લક્ષણો તજી દેવાથી જ બની શકે. આંતરિક ચક્રોમાં જો હવા જે ખરી જરૂરિયાત છે તે ન હોય તો તેઓ એવી રીતે વર્તશે જાણે તેમના ઉપર ચાલક ચક્ર સાથે કોઈ સંબંધ જ નથી, પણ તેઓ ચાલક ચક્રના બંધનથી બહાર ન જઈ શકે. હાથમાં તો ચાલક ચક્રનો સંબંધ નીચેના ચક્ર સાથેનો હોય છે. જો આવો સંબંધ ન હોય તો મુસાફરી અશક્ય જ બની જાય છે. સંબંધ અતાજ્ય છે, માટે જેમણે બાહ્ય લક્ષણોથી સંઘર્ષ કર્યો છે અને તેમની ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે, આંતરિક લક્ષણો સહેલાઈથી કાબૂ ધરાવવા લાયક બની જાય છે. બાહ્ય લક્ષણો નામ તથા રૂપ છે અને અનુભવનું આકર્ષણ બનવા આકર્ષાય છે, તેથી તેમના ઉપર વિજય પ્રાપ્ત કરવો મુશ્કેલ કામ છે. પણ આંતરિક લક્ષણોમાં રૂપ હોતું નથી, જો કે તેમને નામનું વરદાન આપી શકાય, તેઓને પણ આનંદનો અનુભવ થઈ શકે અને તેથી તેમને વધુ સરળતાથી જીતી શકાય છે, તેમને વધુ સરળતાથી પાળી શકાય છે. બાહ્ય વર્તણૂક અને રીતભાત માટે મોટી ચિંતા હોય છે. આ બધા સ્વાદ, રૂપ અને વજન સાથે સંકળાયેલા હોય છે. શુદ્ધ પાણીને રૂપ કે સ્વાદ હોતો નથી. આંતરિક લક્ષણોને રૂપ, સ્વાદ કે વજન હોતા નથી. અશુદ્ધ પાણી આ બધી બાબતોમાં જુદું હોય છે, તેથી અશુદ્ધ પાણીને શુદ્ધ કરવું ખરેખર મુશ્કેલ છે. પણ શુદ્ધ પાણીને જરૂર મુજબનું ગમે તે રૂપ ખૂબ જ સરળતાથી આપી શકાય છે. તે જ રીતે માનસિક વર્તણૂકને શુદ્ધ કરવાની બાબતો મુશ્કેલ છે, કે જે દુનિયાના ભ્રમોથી દૂષિત થયેલી હોય છે. જે વર્તણૂક આવા ભ્રમોથી મુક્ત હોય છે તેમને શુદ્ધ કરવાની જરૂર નથી. ભ્રમમુક્ત વર્તણૂક જ શુદ્ધ જ હોય છે. તે કોઈ પણ જાતની ખામી, જે શંકાના અંશ વગરનું હોય છે, તેવાને શા માટે શુદ્ધ કરવા જોઈએ? માટે જો માણસો પ્રથમ બને તેટલા બાહ્ય ભ્રમણાઓ ઉપર કાબૂ મેળવી તેમના ઉપર વિજય મેળવવો જોઈએ, તો આંતરિક વલણો આત્માનંદની દિશામાં સહેલાઈથી ગતિ કરશે. બાહ્ય વલણો અને ભ્રમણાઓને કાબૂમાં રાખવા તે જીતવાના માર્ગનું બીજું નામ યોગ અને તપ છે. આ યોગ અને તપમાં વિજય પામવાની પદ્ધતિ તો વાનપ્રસ્થ નિયમો છે. જ્યારે માણસ બધા પ્રકારના ભ્રમોને વાનપ્રસ્થાશ્રમમાં શાંત પાડી દે છે, ત્યારે તેની યાત્રા મોક્ષમાં અંત પામે છે, અર્થાત સમાપ્ત થાય છે. પણ આપણે એમ ન કહી શકીએ કે મોક્ષનો માત્ર આ એક જ માર્ગ છે. જે કોઈ માર્ગે દૈવી કૃપા પ્રાપ્ત થાય છે તે માર્ગ પસંદ કરવો જોઈએ. વાનપ્રસ્થ આચરણથી અને આ નિયમોના પાલનથી મુક્તિ પ્રાપ્ત થાય છે. આ માર્ગનું અનુસરણ કરવાથી તેનું રક્ષણ કરી શકાય છે. તે માણસને ભ્રમમુક્ત પણ બનાવે છે, તે તેને એકાગ્રતા પણ આપે છે. મુક્તિ ચાર પ્રકારની છે. સભાનતાની સ્થિરતા અને લાગણીઓની પવિત્રતાઓ બધા બાહ્ય વિચારોથી મુક્તિ સાથેની પૂજા પોતે જ ભાવ સમાધિ બની જાય છે. આ ભાવ સમાધિના પરિણામ સ્વરૂપ ભક્તના અંતરચક્ષુ સમક્ષ પોતે જે સ્વરૂપમાં પસંદ કરેલું હોય તે સ્વરૂપે ભગવાન દેખા દે છે. આ દ્રશ્ય કંઈ કલ્પનાનું પરિણામ નથી, તે પ્રત્યક્ષ અનુભવ છે. સ્થળના કોઈપણ ફેરફાર વગર તે જ સ્થળે તે જ ભગવાનની હાજરીમાં રહી શકે છે. આને સાલોક્ય મુક્તિ કહે છે. સાલોક્ય મુક્તિમાં હોય છે તેમ હંમેશા ભગવાનની સાથે રહેવા ઉપરાંત ભક્ત જે કાંઈ જુએ છે, અનુભવે છે, તે ભગવાનની કીર્તિ રૂપે તેનો અહેસાસ કરે છે. આ અનુભવને સામીપ્ય મુક્તિ કહે છે. હંમેશા ભગવાન સાથે જ રહીને, હંમેશા ભગવાનની કીર્તિના સાક્ષી રહીને અને ભગવાન છે તેની સજાગતા હંમેશા રાખે તેને સારૂપ્ય મુક્તિ કહે છે. ભક્તિશાસ્ત્રનું આ અંતિમ ફળ છે. પણ આ સ્તરે પણ જુદાપણાની લાગણીનું ચિહ્ન છે જ, તેથી અદ્વૈત સિદ્ધાંત તેને સર્વોચ્ચ સ્થાને સ્વીકારશે નહીં. કારણ કે ભક્તને આ રૂપ હતું કે તે જ રૂપ હતું જે ઈશ્વરનું હતું, આપણે એ માની ન લઈ શકીએ કે તેમની ઉત્પત્તિ કે સર્જનની સત્તા છે અટકાવવું અને નાશ કરવો, કે જે ભગવાન પાસે શક્તિ છે. આ ત્યારે જ શક્ય બને કે જ્યારે ભેદભાવની નિશાની દૂર થઈ જાય, અર્થાત અલોપ થઈ જાય અને ઐક્ય સધાય, તો જ સર્વોચ્ચ તબક્કે પહોંચી શકાય. આને સાયુજ્ય કહે છે. આ દિવ્ય કૃપા દ્વારા જ આવી શકે, જે દરેકની સાધનાના અર્કથી જીતી શકાય છે. પ્રયત્નોના ફળ તરીકે તેને ખપાવી શકાય નહીં. ભક્ત આમ ભળી જવાની કે ઐક્યમાં ભળી જવાની આકાંક્ષા રાખશે. ભગવાન ઈચ્છે તે રીતે તે સેવા કરવાનું ઈચ્છે છે અને રૂપનો આનંદ અનુભવે છે કે જેનું તેણે ભગવાનમાં આરોપણ કર્યું છે. પણ ભગવાન પોતાની કૃપાથી માત્ર સાલોક્ય, સામીપ્ય અને સારૂપ્ય જ નહીં, સાયુજ્ય પણ આપે છે। ભક્તિ માર્ગ બ્રહ્મ જ્ઞાન મેળવવામાં પરિણમે છે। જો ભક્ત તેને મેળવવાની ઝંખના રાખતો ન હોય પણ ભગવાન પોતાની કૃપા તરીકે તેને આપે છે। સાયુજ્ય મુક્તિને એકનાથ મુક્તિ પણ કહેવામાં આવે છે।
ઓમ શ્રી સાઈરામ। પ્રેમ વાહિની પાન નંબર 40 ઉપર ભાગ 8 પૂર્ણ થાય છે। સાઈરામ।